વચનામૃત 95 ભગવાનના મનુષ્ય ચરિત્રમાં સંશય ન થવાનો ઉપાય. સંવત 1877 ના ફાગણવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા અને ધોળો ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ઝીણી ધોળી પછેડી ઓઢી હતી ને હસ્તકમળને વિશે તુલસીની માળા ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, પ્રથમ તો ભગવાનનો નિશ્ચય હોય ને ભજન સ્મરણ કરતો હોય ને પછી ભગવાનના મનુષ્ય ચરિત્ર દેખીને તે નિશ્ચયમાં સંશય થઈ જાય છે, તેનું શું કારણ છે? પછી એ પ્રશ્નનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ જાજી વાર સુધી વિચારી રહ્યા ને પછી બોલ્યા છે, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે વેદ, પુરાણ, મહાભારત, સ્મૃતિઓ ઇત્યાદિ જે શાસ્ત્ર તેને વિશે ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય એવું જે મૂળ રૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે તે કયું છે, તે ભગવાન કેવા છે, તો આ ચક્ષુ ઇન્દ્રિય કરીને દીઠામાં આવે છે જે યત્કિંચિત રૂપ તે જેવું એમનું રૂપ નથી, અને શ્રવણે કરીને સાંભળ્યામાં આવે છે જે કોઈ શબ્દ માત્ર તે જેવો એ ભગવાનનો શબ્દ નથી, અને ત્વચાએ કરીને સ્પર્શમાં આવે છે જે સ્પર્શ તે જેવો એમનો સ્પર્શ નથી, અને નાસિકાએ કરીને સૂંઘ્યામાં આવે છે જે સુગંધ તે જેવો એમનો સુગંધ નથી, અને જીવવાએ કરીને વર્ણન કર્યામાં આવે એવા પણ એ ભગવાન નથી, અને મનના સંકલ્પમાં આવે એવા નથી તથા ચિત્તના ચિંતવનમાં આવે એવા નથી તથા બુદ્ધિના નિશ્ચયમાં આવે એવા નથી તથા અહંકારે કરીને અહંપણું ધરાય એવા નથી જે એ ભગવાનનો હું છું ને એ મારા છે. એવી રીતે ઇન્દ્રિયો અંતઃકરણને અગોચર એ ભગવાન રહ્યા છે, અને એ ભગવાનનું જેવું રૂપ છે તેવું આ બ્રહ્માંડમાં બ્રહ્માદિક સ્તંભ પર્યંત કોઈનું રૂપ નથી જે જેની એને ઉપમા દઈએ, તથા એનો જેવો શબ્દ છે તેવો બીજો આ બ્રહ્માંડમાં કોઈનો શબ્દ નથી જે જેની એને ઉપમા દઈએ, અને એ ભગવાનનો જેવો સુગંધ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સુગંધ નથી જે જેની એને ઉપમા દઈએ, તથા એ ભગવાનનો જેવો સ્પર્શ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સ્પર્શ નથી જે જેની એને ઉપમા દઈએ, તથા એ ભગવાનમાં જેવો રસ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો રસ નથી જે જેની એને ઉપમા દઈએ, અને એ ભગવાનનું જેવું ધામ છે તેવું સ્થાનક આ બ્રહ્માંડમાં કોઈ નથી જે જેની એને ઉપમા દઈએ, તે સપ્તદ્વીપ ને નવખંડમાં જે જે સ્થાનક છે તથા મેરુ ઉપર ગણિક શોભાએ યુક્ત બ્રહ્માદિકના સ્થાનક છે તથા લોકાલોકા ચળને વિશે ઘણાક સ્થાનક છે તથા ઇન્દ્ર, વરુણ, કુબેર, શિવ, બ્રહ્મા એના જે સ્થાનક છે તથા બીજા પણ ઘણાક સ્થાનક છે એ સર્વે માહેલું એવું એકે સ્થાનક નથી જે જેની ભગવાનના ધામને ઉપમા થાય, અને એ ભગવાનના ધામને વિશે રહ્યા જે ભગવાનના ભક્ત તેને જેવું સુખ છે તેવું આ બ્રહ્માંડમાં કોઈ સુખ છે નહીં જેની એને ઉપમા દઈએ, અને એ ભગવાનનો જેવો આકાર છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો આકાર નથી જેની એને ઉપમા દઈએ, કેમ જે આ બ્રહ્માંડમાં જેટલા પુરુષ પ્રકૃતિ થકી ઉત્પન્ન થયા જે આકાર તે સર્વે માયિક છે. અને ભગવાન છે તે દિવ્ય છે ને અમાયિક છે, માટે એ બેયને વિશે અતિશય વિલક્ષણપણું છે, તે સારું એને ને એને સાદ્રશ્યપણું કેમ થાય? જેમ મનુષ્યને કહીએ જે આ માણસ ભેંસ જેવો છે, સર્પ જેવો છે, ચરકલા જેવો છે, ગધેડા જેવો છે, કૂતરા જેવો છે, કાગડા જેવો છે, હાથી જેવો છે, એવી ઉપમા મનુષ્યને સંભવે નહીં, કેમ જે મનુષ્ય થકી એ બીજા જે સર્વ તે વિજાતી છે, અને મનુષ્ય મનુષ્યમાં પણ અતિશય સાદ્રશ્યપણું નથી જે જેની ઉપમા એમ દઈએ જે આ તે આ જેવો છે, અને જો તે જેવો જ હોય તો તેની ઓળખાણ કેમ થાય? માટે મનુષ્ય મનુષ્ય સજાતી છે તેને વિશે પણ સાદ્રશ્યપણું અત્યંત છે નહીં. જુઓને, આ ભગો મૂળો બે સરખા કહેવાય છે, પણ જા જા દિવસ ભેગા રહીએ તો ઓળખાઈ જાય જે આ ભગો છે ને આ મૂળો છે. માટે જો વિલક્ષણતા ન હોય તો ઓળખાય કેમ? માટે મનુષ્ય મનુષ્યમાં પણ અતિ સાદ્રશ્યપણું નથી તો માયિક અમાયિકને વિશે સાદ્રશ્યપણું કેમ આવે જેની ઉપમા ભગવાનને દઈએ તથા ભગવાનના ધામને દઈએ? કાં જે એ ભગવાન છે તે ઇન્દ્રિયો અંતઃકરણને અગોચર છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે જે એ ભગવાન જ્યારે જીવને પોતાનું દર્શન દેવાને ન ઈચ્છે ત્યારે તો આવી રીતે દિવ્ય રૂપ અગોચર થકા પોતાના અક્ષરધામને વિશે રહ્યા છે, અને એ ભગવાન મહારાજા ધીરાજ છે ને દિવ્ય રૂપ એવી જે અસંખ્ય સમૃદ્ધિ તથા અસંખ્ય પાર્ષદ તેણે યુક્ત છે ને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. જેમ આ લોકમાં કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય તેનું સૂર્યના ઉદય અસ્ત સુધી રાજ્ય હોય, અને તે જ રાજા પોતાના તપને બળે કરીને દેવતાના જેવા ઐશ્વર્યને પામ્યો હોય ને સ્વર્ગ મૃત્યુ ને પાતાળ એ ત્રિલોકીના રાજ્યને કરતો હોય, જેમ અર્જુન હતા તે એને એ દેહે કરીને સ્વર્ગને વિશે ઇન્દ્રાસનને ઉપર કેટલાક વર્ષ સુધી રહ્યા, તથા નહુષ રાજા પણ ઇન્દ્ર થયો હતો, એવો જે પ્રતાપી ચક્રવર્તી રાજા તેને ઘેર જેટલા ગામ છે તેની ગણતી થાય નહીં, એ તો અસંખ્ય છે, તથા ગામ ગામના જે પટેલ તેની પણ ગણતી નથી, અને તે ગામ ગામના અસંખ્ય પટેલ તે એના દરબારમાં અરજ કરવા આવતા હોય, અને તે રાજાના ધન માલ ભોગ સ્થાનક સમૃદ્ધિ તે પણ ગણતીમાં આવે નહીં, તેમ એ ભગવાન અસંખ્ય કોટી જે બ્રહ્માંડરૂપ ગામ તેના રાજાધિરાજ છે, અને એ બ્રહ્માંડરૂપ જે ગામ તેના મુખ્ય પટેલ તો બ્રહ્મા વિષ્ણુ ને શિવ છે. જેમ એક ગામમાં એક પટેલ મોટો હોય તેને તે ગામની સર્વે પ્રજા તે આવીને નમે ને આજ્ઞામાં રહે ને તે પટેલ રાજાને નમે, તેમ બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ શિવ છે તે મોટેરા છે, ને બીજા જે બ્રહ્માંડમાં દેવ દૈત્ય મનુષ્ય ઋષિ પ્રજાપતિ તે એને ભજે છે ને આજ્ઞામાં રહે છે, ને એ બ્રહ્મા વિષ્ણુ શિવ તે ભગવાન પુરુષોત્તમને ભજે છે ને આજ્ઞામાં વર્તે છે, તે એ બ્રહ્માંડ બ્રહ્માંડના જે બ્રહ્મા વિષ્ણુ ને શિવ તે ભગવાનની પ્રાર્થના કરે છે જે હે મહારાજ, કૃપા કરીને તમે અમારા બ્રહ્માંડમાં પધારો. જેમ કોઈ ગામનો પટેલ હોય તે ચક્રવર્તી રાજા આગળ જઈને પ્રાર્થના કરે છે હે મહારાજ, હું ગરીબ છું તે તમે મારે ઘેર પધારો ને હુંથી જેવી તમારી ચાકરી બની આવશે તેવી કરીશ, તેમ બ્રહ્મા વિષ્ણુ શિવ તે એ ભગવાનની પ્રાર્થના કરે છે જે હે મહારાજ, તમે અમને દયા કરીને દર્શન દો ને અમારા બ્રહ્માંડમાં પધારો. ત્યારે એ જે ભગવાન તે બ્રહ્માંડમાં દેહનું ધારણ કરે છે, તે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા દેહનું ધારણ કરે છે ને તેવી રીતે જ વર્તે છે. જો દેવમાં દેહ ધારણ કરે છે તો દેવના જેવી ચેષ્ટા કરે છે, તથા પશુના દેહનું ધારણ કરે છે ત્યારે એ પશુની પેઠે જ વર્તે છે. જેમ વારારૂપ ભગવાને ધાર્યું ત્યારે સૂંઘીને પૃથ્વીને ખોળી કાઢી, તથા હયગ્રીવ રૂપે થયા ત્યારે ઘોડાની પેઠે ફૂફાડા મારવા માંડ્યા, તથા મચ્છ કચ્છાદિક જળ જંતુનો દેહ ધારણ કર્યો ત્યારે જળમાં જ ફર્યા પણ પૃથ્વીમાં ન ફર્યા, તથા ઋષિ રૂપે થયા ત્યારે સિંહની પેઠે જ વર્ત્યા પણ મનુષ્યના જેવી ચેષ્ટા ન કરી. અને એ ભગવાન મનુષ્યના દેહને ધારણ કરે છે ત્યારે મનુષ્યના જેવી જ ક્રિયા કરે છે. તે જ્યારે સત્યયુગ હોય ત્યારે મનુષ્યને લાખ વર્ષની આવરદા હોય ત્યારે એ ભગવાન પણ લાખ વર્ષ દેહ રાખે, અને તે સત્યયુગના માણસ મનોવાંછિત ભોગને ભોગવે ત્યારે ભગવાન પણ તેમ જ ભોગને ભોગવે, પણ અધિકપણે ન વર્તે. અને ત્રેતાયુગમાં દેહ ધારણ કરે ત્યારે માણસને 10,000 વર્ષની આવરદા હોય ત્યારે ભગવાન પણ તેટલા વર્ષ દેહ રાખે, ને દ્વાપર યુગમાં 1,000 વર્ષની આવરદા હોય ને 10,000 હાથીનું બળ માણસમાં હોય છે ત્યારે ભગવાનનું પણ એટલું બળ ને એટલી આવરદા હોય છે. અને કળીમાં દેહ ધારણ કરે ત્યારે કળી પ્રમાણે આયુષ્ય ને બળ તેનું ભગવાન ધારણ કરે છે. અને જેમ બાળક ગર્ભમાં આવે ને તે ગર્ભ વૃદ્ધિને પામે પછી જન્મે છે, ને બાળ યૌવન વૃદ્ધ અવસ્થા થાય છે ને મૃત્યુને પામે છે, તેમજ ભગવાન પણ એવી જ મનુષ્યની ચેષ્ટા કરે છે. અને જેમ મનુષ્યમાં કામ ક્રોધ લોભ સ્વાદ માન સ્નેહ મદ મત્સર ઈર્ષ્યા દ્વેષ રાગ મોહ સુખ દુઃખ ભય નિર્ભય શૂરતા કાયરતા ભૂખ તરસ આશા તૃષ્ણા નિદ્રા પક્ષપાત પારકું પોતાનું ત્યાગ વૈરાગ્ય ઇત્યાદિક સ્વભાવ છે, તેમ તેવા જ એ સર્વે સ્વભાવ મનુષ્ય દેહને ભગવાન ધારે ત્યારે તેમાં જણાય છે. તે એ મનુષ્ય સ્વરૂપ પણ ભગવાનનું સર્વશાસ્ત્રમાં વર્ણન કર્યું છે, અને મૂળ જે દિવ્ય રૂપ છે તેનું પણ વર્ણન કર્યું છે. તે એ બે રૂપનું જેણે યથાર્થ શ્રવણ મનન કરીને દ્રઢ નિશ્ચય કર્યો હોય તેને તો કોઈ રીતે સંશય થાય નહીં, અને જેને આવી રીતની સમજણમાં કસર હોય તેને ભગવાનમાં સંશય થાય છે. અને એ જ દિવ્ય રૂપ એવા ભગવાન મનુષ્યના દેહનું ધારણ કરે છે ત્યારે મનુષ્યના જેવા સ્વભાવે યુક્ત વર્તતા હોય પણ જે બુદ્ધિમાન હોય તેને એમ જણાય ખરું જે એમાં કામ છે તે બીજા મનુષ્ય જેવો નથી, તથા ક્રોધ લોભ સ્વાદ માન ઇત્યાદિ મનુષ્યના સ્વભાવ તે એ ભગવાનમાં છે પણ બીજા માણસ જેવા તો નથી, એમાં કંઈક દિવ્ય ભાવ છે તે બુદ્ધિમાનના જાણ્યામાં આવે છે, તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય કરે છે. જેમ શંકરાચાર્ય શૃંગાર રસની વાર્તા જાણ્યાને અર્થે રાજાના દેહમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તે રાજાના જેવા જ સર્વે શૃંગારાદિક ભાવ ને દેહની ચેષ્ટા તે હતી, પણ તે રાજાની રાણી બુદ્ધિવાળી હતી, તેણે એમ જાણ્યું છે મારા ધણીમાં આવો ચમત્કાર નહોતો, માટે આ દેહને વિશે કોઈક બીજે જીવે પ્રવેશ કર્યો છે. તેમ મનુષ્ય રૂપ એવા જે તે ભગવાન તેને વિશે દિવ્ય ભાવ જણાય છે તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય થાય છે. ત્યારે તમે કહેશો જે કંઈક દિવ્ય ભાવ જાણ્યામાં આવ્યો તેણે કરીને મનુષ્યને ભગવાનપણાનો નિશ્ચય થયો, ત્યારે ઘણો દિવ્ય ભાવ જણાવે તો બહુ માણસને નિશ્ચય થાય. તો એનું તો એમ છે જે આ સૂર્ય છે તેને સર્વશાસ્ત્રમાં કહ્યા છે જે એ નારાયણ છે, ને તે સૂર્ય સર્વ મનુષ્યને દ્રષ્ટિગોચર પણ છે, ને નિત્ય એનું દર્શન મનુષ્ય માત્ર કરે છે, તો પણ એને દર્શને કરીને મનુષ્યને પોતાના કલ્યાણનો નિશ્ચય નથી થતો જે મારું કલ્યાણ થયું, અને મનુષ્યપણે રહ્યા જે રામકૃષ્ણાદિક અવતાર તથા નારદ શુકાદિક સંત, તેના દર્શન કરીને મનુષ્યને એમ નિશ્ચય થાય છે જે મારું કલ્યાણ નિશ્ચય થયું, ને હું કૃતાર્થ થયો છું, ને તે ભગવાન ને સંત તેમાં તો કંઈક પ્રકાશ છે નહીં, દીવો કરીએ ત્યારે તેના દર્શન થાય છે, તો પણ એવો કલ્યાણનો નિશ્ચય થાય છે, તથા અગ્નિ છે તે પણ સાક્ષાત ભગવાન છે, કાં જે ભગવાને કહ્યું છે જે
અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નમ ચતુર્વિધમ.
એવો જે અગ્નિ, તેના પણ સર્વને દર્શન છે, પણ મનુષ્યને કલ્યાણનો નિશ્ચય થતો નથી, અને ભગવાનને ને સંતને દર્શને કરીને થાય છે, તેનું શું કારણ છે જે મનુષ્યને ને સૂર્ય અગ્નિને વિજાતીપણું છે, માટે એને દર્શને કરીને કલ્યાણનો નિશ્ચય નથી થતો, કાં જે એ અગ્નિનો સ્પર્શ કરે તો બળી મરે, તથા સૂર્ય છે તેને કુંતાજીએ દુર્વાસાના આપેલ મંત્રે કરીને તેડ્યા, ત્યારે તે સૂર્ય કુંતાજી પાસે આવ્યા, તે મનુષ્ય રૂપે જેવા કુંતાજી હતા તેવા જ સૂર્ય થઈને આવ્યા, ત્યારે તેના અંગસંગનું સુખ આવ્યું, ને કર્ણરૂપ ગર્ભ રહ્યો, પણ જેવા સૂર્ય પ્રકાશમાન છે તેવા પ્રકાશ શોતા આવ્યા હોત તો કુંતાજી બળી મરત, ને સ્પર્શનું સુખ પણ ન આવત, તથા સત્રાજીત યાદવ પાસે સૂર્ય આવતા તે પણ માણસ જેવા થઈને આવતા, અને જ્યારે એ સૂર્ય કુંતાજી પાસે તથા સત્રાજીત પાસે આવ્યા, ત્યારે શું આકાશમાં નહોતા? આકાશમાં પણ હતા, ને બીજે રૂપે એના એ જ સૂર્ય કુંતાજી ને સત્રાજીત પાસે આવ્યા, અને જેવો સૂર્યનો પ્રકાશ છે તે સર્વ એમાં છે ખરો, પણ તેનો સંકોચ કરીને માણસ જેવા થઈને આવ્યા છે, તેમ એ જે ભગવાન છે તે પોતે પોતાના દિવ્ય ભાવ સોતા જ જીવને જો દર્શન આપે તો મનુષ્યને ઠીક ન પડે, ને એમ જાણે જે આ તે શું ભૂત હશે કે શું હશે, માટે એ ભગવાન પોતાના ઐશ્વર્યનો સંકોચ કરીને મનુષ્ય જેવા જ થઈને દર્શન આપે છે, ને પોતે પોતાના ધામમાં પણ વિરાજમાન છે, ત્યારે તે મનુષ્યને દર્શનમાં સ્પર્શમાં તથા નવ પ્રકારની ભક્તિ કર્યામાં આવે છે, અને જો ભગવાન મનુષ્ય જેવા ન થાય ને દિવ્ય ભાવે વર્તે તો મનુષ્યને પોતામાં હેત થાય નહીં, ને સુવાણ ન પડે, શા માટે તો મનુષ્ય મનુષ્યને વિશે હેત થાય છે ને સુવાણ થાય છે, પણ પશુને ને મનુષ્યને હેત સુવાણ થતી નથી, અને પશુ પશુને પરસ્પર હેત ને સુવાણ થાય છે, કેમ જે સજાતિ સજાતિમાં હેત થાય પણ વિજાતિમાં થાય નહીં, તેમ ભગવાન પોતાના દિવ્ય ભાવનો સંકોચ કરીને પોતાના ભક્તને પોતામાં હેત થાય તે સારું માણસ જેવા જ ભગવાન થાય છે, પણ દિવ્ય ભાવ જણાવતા નથી, ને દિવ્ય ભાવ જણાવે તો વિજાતિ પણ થાય, માટે ભક્તને પોતામાં હેત ને સુવાણ થાય નહીં તે સારું મનુષ્ય રૂપે એ ભગવાન થાય છે, ત્યારે પોતાનો દિવ્ય ભાવ છે તેને છુપાવી રાખો, તે ઉપર જ પોતાની દ્રષ્ટિ રહે છે, અને છુપાવતે છુપાવતે કદાચિત પોતે કોઈ કાર્યમાં ઉતાવળા થઈ જાય છે, ત્યારે દિવ્ય ભાવ જણાઈ આવે છે, ને ક્યારેક પોતે પોતાની ઈચ્છાએ કરીને પણ પોતાના કોઈક ભક્તને જણાવે છે, જેમ શ્રી કૃષ્ણ ભગવાન ભીષ્મને મારવાને ઉતાવળા થયા ત્યારે મનુષ્ય ભાવ ભૂલી ગયા, ને પોતામાં દિવ્ય ભાવ આવ્યો તેણે કરીને પોતાના ભારને પૃથ્વી સહન કરવા સમર્થ ન થઈ તથા અર્જુનને દિવ્ય ભાવ દેખાડ્યો તે પોતાની ઈચ્છાએ દેખાડ્યો પણ તે દિવ્ય ભાવે કરીને અર્જુનને સુખ ન થયું ને બહુ વ્યાકુળ થઈ ગયા ત્યારે કહ્યું છે
તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્ત્રબાહો ભવવિશ્વમૂર્તે
પછી શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું મનુષ્યપણે દર્શન અર્જુનને આપ્યું ત્યારે અર્જુનને સુખ થયું માટે મનુષ્યપણે કરીને ભગવાન વર્તે તો જ જીવને સાનુકૂળ પડે નહીં તો ન પડે તે સારું એ ભગવાન મનુષ્યપણે વર્તે છે ત્યારે જે આવી રીતે નથી સમજતો તેને મનુષ્યભાવ દેખીને અવળું પડે છે અને જો એ ભગવાન દિવ્ય ભાવે જ વર્તે તો મન વાણીને અગોચર હોય તે જીવના જાણ્યામાં આવે નહીં માટે એ બે પ્રકારે ભગવાનને શાસ્ત્રમાં કહ્યા છે તેવી રીતે જેણે યથાર્થ જાણ્યા હોય તેને સંશય ન થાય અને જો એમ ન સમજે તો સંશય જરૂર થાય અને જે એમ કહે છે જે મેં ભગવાનને જાણ્યા છે ને મુને નિશ્ચય છે ને જો તે આ વાતને સમજ્યો નથી તો તેનો નિશ્ચય કાચો છે જેમ કોઈક પુરુષ શ્લોક શીખ્યો હોય તથા કીર્તન શીખ્યો હોય ને તેને પૂછીએ જે તુને આ શ્લોક તથા કીર્તન આવડ્યા ત્યારે કહે જે આવડ્યા ને કંઠથી મુખ પાઠે કહી દેખાડે પણ પછી થોડાક દિવસ થાય ત્યારે તે શ્લોક કીર્તનને ભૂલી જાય ત્યારે એ તે શું જે એ જ્યારે શીખ્યો હતો ત્યારે જ એને એટલા આવડ્યા નહોતા કેમ જે શ્રવણ મનને કરીને એનો દ્રઢ અભ્યાસ થઈને એના જીવનમાં એ શ્લોક કીર્તન ચોંટી નહોતા ગયા અને કોઈક વાતનો બાળકપણામાં જ એવો અભ્યાસ થયો હોય છે તો એ યુવાન થાય વૃદ્ધ થાય તો પણ તે વાતનું જ્યારે કામ પડે ત્યારે સાંભળી આવે છે તેમ એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એના નિશ્ચયમાં કસર રહી ગઈ હતી અને જો કસર ન રહી હોત ને આવી રીતે પ્રથમથી જ શ્રવણ કરીને ને તેનું મનન કરીને તેનો દ્રઢ અભ્યાસ એના જીવમાં થયો હોત તો એને કોઈ દિવસ સંશય થાત જ નહીં ઇતિ વચનામૃત પંચાળાનું ચોથું
પંચાળાના ચોથા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા આમાં પ્રશ્ન એક છે જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે વેદાદિકને દ્રષ્ટાંતે પોતાનું સનાતન અનાદિ દિવ્ય સ્વરૂપ અક્ષરધામમાં રહ્યું છે તેનું અવર્ણનીયપણું તથા અગોચરપણું કહ્યું છે જે માયિક આકાર માત્રમાં અમારા તુલ્ય કોઈમાં રૂપ આદિક નથી અને અમારા ધામ જેવું કોઈનું સ્થાનક નથી અને અમારા ધામની વિશે અમારા ભક્તોને જેવું સુખ છે તેવું કોઈને સુખ નથી અને અમારા જેવો કોઈનો આકાર નથી અને પ્રકૃતિ થકી થયા જે આકાર તે માયિક છે અને અમે ને અમારા મુક્ત દિવ્ય છીએ અને જે મનુષ્યને ભેંસ આદિકની ઉપમા દેવી તે અઘટિત છે તેવી રીતે અમને પ્રકૃતિના કાર્યની ઉપમા દેવી તે અતિશય અઘટિત છે અને જે મનુષ્યો સજાતી છે તેમાં પણ સાદ્રશ્યપણું નથી તેમ માયાથી પર ઈશ્વર કોટી બ્રહ્મ કોટી ને અક્ષર કોટી તે દિવ્ય સજાતી ને ચૈતન્ય છે તો પણ તેમાં ને અમારામાં કાંઈ સાદ્રશ્યપણું નથી અને જેમ ભગો મૂળો સરખા છે તેમ અમારા ધામમાં અમારા મુક્ત અમારા સરખા છે તેમાં પણ અત્યંત સાદ્રશ્યપણું નથી તો ઉપર કહ્યા જે ઐશ્વર્યાર્થીઓ તેમાં સાદ્રશ્યપણું ન હોય તેમાં શું કહેવું? અને માયિક આકારમાં તો સાદ્રશ્યપણું હોય જ ક્યાંથી? એવા દિવ્ય ને સર્વેને અગોચર અમે અક્ષરધામમાં રહ્યા છીએ, અને રાજાધિરાજ ને અસંખ્ય સમૃદ્ધિ તથા પાર્ષદો તેમણે યુક્ત ને અનંત કોટી બ્રહ્માંડના પતિ છીએ, અને તે બ્રહ્માંડોના પતિઓ તે અમને ભજે છે ને અમારી આજ્ઞામાં વર્તે છે ને પ્રાર્થના કરે છે, ત્યારે અમે જ્યાં જેમ ઘટે ત્યાં તેમ અમારી ઈચ્છાથી દર્શન આપીએ છીએ અને યુગાનુરૂપ આચરણ કરીએ છીએ. આવો અમારો દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ યથાર્થ જાણ્યો હોય તેને અમારા નિશ્ચયમાં સંશય થાય નહીં, અને દિવ્યરૂપ એવા અમે તે મનુષ્યરૂપ ધારીએ છીએ, ત્યારે મનુષ્યના જેવા સ્વભાવે યુક્ત વર્તીએ તે અમારો મનુષ્ય ભાવ ને દિવ્ય ભાવ તે બુદ્ધિમાનના જાણવામાં આવે છે ને તેને જ અમારો નિશ્ચય થાય છે. અને અમે દિવ્ય ભાવે સહિત દર્શન આપીએ તો મનુષ્યને દર્શન સ્પર્શાદિકનું સુખ ન આવે ને કલ્યાણનો નિશ્ચય ન થાય. જેમ સૂર્ય ને અગ્નિને દર્શને સુખ નથી થતું તેમ માટે અમે તમારા કલ્યાણને અર્થે દિવ્ય ભાવ છુપાવીને મનુષ્ય જેવા દેખાઈએ છીએ અને કોઈક સ્થળમાં દિવ્ય ભાવ જણાવીએ છીએ. જેમ શ્રી કૃષ્ણ ભગવાને ભીષ્મને જણાવ્યો તેમ માટે અમારો દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ જાણ્યો હોય તેને અમારા ચરિત્રમાં સંશય થાય નહીં ને નિશ્ચય ટળે નહીં, નહીં તો ટળી જાય. પ્રશ્ન એક. બ્રહ્માદિક ભગવાનની પ્રાર્થના કરે છે એમ કહ્યું, તે એમની ગતિ તો શ્રીજી મહારાજ સુધી છે નહીં, ત્યારે તે કેવી રીતે પ્રાર્થના કરતા હશે? ઉત્તર એક. પોતાના ઉપરીની પ્રાર્થના કરે છે તેમાં શ્રીજી મહારાજનો આવિર્ભાવ છે. તે દ્વારે જેવું કાર્ય કરવું હોય તેવું રૂપ ધારણ કરીને તે કાર્ય કરાવે છે, અને બ્રહ્મા વિષ્ણુ શિવ અમને ભજે છે એમ કહ્યું છે. તે પણ એમના ઉપરી દ્વારે શ્રીજી મહારાજને ભજે છે એમ જાણવું. અને આજ તો શ્રીજી મહારાજ કેવળ કૃપા કરીને જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા સારું જ પધાર્યા છે. તે પ્રથમના 78મા વચનામૃતમાં અમે કૃપા કરીને મર્ત્યલોકના મનુષ્ય દેખે એવા થયા છીએ એમ કહ્યું છે. માટે આજ તો કૃપા કરીને જ દર્શન આપ્યા છે, અને દેવમાં દેહ ધારણ કરે છે તે પણ વામનાદિક અવતારો દ્વારે જ દર્શન આપે છે. પ્રશ્ન બે. દેવમાં અવતાર ધારવાનું ભગવાનને શું પ્રયોજન હશે? ઉત્તર બે. દેવને કોઈક દૈત્ય થકી કષ્ટ આવ્યું હોય તે કષ્ટ વિષ્ણુ આદિક અવતારો દ્વારે નિવારણ કરે છે. પ્રશ્ન ત્રણ. ભગવાન ભીષ્મને મારવા ઉતાવળા થયા ત્યારે મનુષ્ય ભાવ ભૂલી ગયા એમ કહ્યું, તે ભગવાન તો સ્વતંત્ર હોય તે ભૂલી કેમ જાય? ઉત્તર ત્રણ. મનુષ્ય ભાવ ભૂલી ગયા એટલે મૂકી દીધો ને દિવ્ય ભાવ દેખાડ્યો એમ કહ્યું છે, પણ ભૂલી ગયા એટલે તેની વિસ્મૃતિ થઈ એમ નથી કહ્યું. ઇતિ પંચાળાના 4મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.